जय जिनेन्द्र। समय सार जी परमागम आश्रवधिका एनो 123 नंबर नो श्लोक आपणे चाले छे। फरीथी टाइटल जयचंदजी क्यों बांध्युं के सुधने छोड़वा योग्य नथी। शा माटे छोड़वा योग्य नथी एनु आगला 122 नंबर ना कळसमां कही दीधुं अमृतचंदा सर। याद राखजे કે શુદ્ધને જો છોડીશ તો બંધ થયા વગર રહેશે નહીં, અને જો તું શુદ્ધને નહીં છોડ તો ક્યારેય તને બંધ થવાનું નથી। અને તેથી એક નક્કી કરાવી દે કે શુદ્ધને ક્યારે પણ છોડવા યોગ્ય નથી। અને યોગ્ય નથી તો શું કરાય? આમ તેને યોગ્ય નથી તો શું કરાય? તો પછી એવું કરાય નહીં, છોડાય નહીં કોઈ દે એમ છે ને ભાઈ આ લાયક માણસ છે તો કોઈ છોડતો નહીં કોઈ દે એમ। એમ છોડવા યોગ્ય નથી તેનો અર્થ શું છે? ક્યારે પણ છોડાય નહીં। તો એ રીતે આપણને અહીંયા કહે છે કાં છોડવા યોગ્ય નથી। હવે કહે છે શુદ્ધ નહીં શું છે, એનાથી શું ફળ મળે છે? શુદ્ધ નહીં ક્યાં સુધી લઈ જાય આપણને? ક્યાં સુધી? કેવળ જ્ઞાન। અને એટલા માટે આગળ આવી ગયું તેમ આવી ગયું 120 અને 121માં ભાવાર્થમાં કે સાક્ષાત શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાન થાય। શુદ્ધને એક શબ્દ છે એના ત્રણ પ્રકારે અર્થ સમયસારમાં છે। શુદ્ધને પહેલું કયું? 11મી ગાથા લઈએ। 11મી ગાથા શુદ્ધને શું આવે છે? શુદ્ધને ભૂતાર્થ છે આવે છે કે મૂળ ગાથ વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત શુદ્ધને ભૂતાર્થ અને આ શુદ્ધને નો અર્થ શું લેવો? શુદ્ધને ભૂતાર્થ છે તેમાં શુદ્ધને શું લેવું? શુદ્ધને નો વિષય લેવો, પર્યાય નહીં। આમ સામાન્ય રીતે શુદ્ધ નહીં એટલે પર્યાય લેવા, સ્વભાવ શુદ્ધ નામનો એક, પણ ત્યાં તો શુદ્ધ નહીં નો વિષય। પછી 14મી ગાથામાં શેની વ્યાખ્યા કરી? 14મી ગાથામાં શુદ્ધ નહીં ની જ વ્યાખ્યા કરી કે શુદ્ધ નહીં જે નહીં અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવ સ્વરૂપ આત્માને પકડે એનું નામ શું કહે? શુદ્ધ નહીં। તો ન્યા કોની વાત કરી? ત્યાં જે શુદ્ધને પર્યાય રૂપ છે ભાવ શુદ્ધ નામનો એક અંશ એની વ્યાખ્યા થાય। અને અહીંયા પછી જે આપણને કહ્યું સાક્ષાત શુદ્ધ નહીં કેવળ જ્ઞાન થાય, કેવળ જ્ઞાન થાય શુદ્ધ નહીં થાય, એ કોના ઉપર લીધું? એનું ફળ બતાવ્યું। તે અહીંયા પણ ફળ આપણને એ દેખાડ કે શુદ્ધ નહીંની ધારાવાહી જો ચાલુ રહ્યું તો અંતે શું થશે? અને શુદ્ધ નહીં તો ત્યાં ધ્યાન કયું હોય? પલક શરૂઆતમાં શુદ્ધ નહીં પ્રગટ થાય તો કયું ધ્યાન હોય? ધર્મ ધ્યાન। પછી એ ધર્મ ધ્યાનમાંથી આગળ વધે તો શું થાય? શુક્લ ધ્યાન થાય અને શુક્લ ધ્યાનથી શેની છે શ્રેણી માંડીને ધ્યાન કેવળ ના થાય। અને એ રીતે શુક્લ ધ્યાનના ચાર પ્રકાર છે ને, અરિયન દશામાં હોય કે નહીં ધ્યાન? અરિયન ભગવાનને ધ્યાન હોય, ધ્યાન તો હજી હવે તો પૂરું થઈ ગયું કેવળ જ્ઞાન થઈ ગયું એટલે કે હજી પણ બે પ્રકાર શુક્લ ધ્યાનના છેલ્લા છે તો ત્યાં છે અને પછી છે સિદ્ધ દશા, એ વાત થોડી આમાં હજી આવશે। તો પહેલું લઈ અર્થ, ધીર એટલે ચડા ચડતા રહિત અને ઉદાર, આ બે કોના વિશેષણ આપ્યા? અનાદિ નિધન જ્ઞાનમાં। અનાદિ નિધન જ્ઞાન એટલે ત્રિકાળી ભગવાન આત્મા, એ કેવો છે? ચડા ચડતા રહિત। ચડા ચડતા રહિત એટલે ઓલી તો નથી કોઈ, એટલે પ્રદેશનો સંકલ્પ એવું તો બધું નથી, પણ માત્રથી રહિત થવું ન થવું એવું કાંઈ છે જ નહીં, તો કેવો છે? ટીકાટ ટકતો અપરિણામી તત્વ છે, ધીર છે, જેને ધીર ખબર હોય ને ઘણા ઓલા હોય ને આમ શાંતિથી બેસી જ ન ચડે, ચકડ વિછાળી થયા જ કરે, તો એની સામે આ કેવો છે? ધીર સ્થિર ગંભીર આમ ઠરે તેમ સ્વભાવ, ત્રિકાળી સ્વભાવ કેવો છે? એમાં કોઈ જ ઓછું વધતું વિરુદ્ધતા ન તો વિપરીતતા તો નથી પણ શું નથી? અધુરાસ પણ નથી, અરે પૂર્ણ થયેલી પ્રગટ પર્યાયનું પણ આવવું જવું નથી। કારણ કે એક પર્યાય તો કેવી છે? આવે ને જાય આવે ને જાય, તો આ તો કેવો છે? સ્થિર નિત્ય ગંભીર એવો ધીર ચળાચળતાથી રહી। બીજો શબ્દ શું છે? અને ઉદાર, તો આવો ધીર છે એટલે ઘણાને એમ કે ના એનામાં જ રહે છે અને બહારની ગતાગમ નથી એમ ને, એવી રીતે આત્મા કેવો છે? પોતામાં છે અને કાંઈ બીજું કે એનામાં જાણવાનો એક બહુ વિચારવા જેવું છે, જાણવાનું પરિણમન અને જાણવાનો સ્વભાવ બેમાં શું ફરક છે? પરિણમન એવું કઈ નથી, કેવળ જ્ઞાન થાય તો સાદી અનંત થતો હોય છે. પરિણમન એટલે શું અને સ્વભાવ એટલે શું? પૂર્ણ જાણવાનું. પરિણમન એટલે પર્યાય, એટલે પરિણમન જે છે એ પર્યાય છે અને સ્વભાવી કેવો છે, નિરપેક્ષ છે. પરિણમન સાપેક્ષ છે, પરિણમન ક્રિયા છે, અને ઓલું સ્વરૂપી કેવો છે, નિરપેક્ષ ભાવ, પરમ પારણામિક ભાવ છે. બે મોટો ફરક છે. તો શું છે, આપણે શું કરવું છે, આશ્રય કોનો લેવો છે, પરિણમનનો કે સ્વભાવનો, સાપેક્ષનો કે નિરપેક્ષનો, પલટતાનો કે ટકતાનો? તો એ જે પૂર્ણ પરિણમન જે છે એ શું છે, એ શું છે, સાપેક્ષ પર્યાયથી શું છે, એ સાધ્ય છે. અને જે પરિણમન સ્વભાવી જે નિરપેક્ષ ભાવ છે એ કેવું છે, ધ્યેય છે. તો ધ્યેયના અવલંબનથી આ સાધ્ય દશા પૂર્ણ પ્રગટ થાય છે. શરૂઆત સાધના છે, ધ્યેયના આશ્રયે શરૂઆત સાધના છે અને પૂર્ણતા સાધ્ય છે. અથવા ધ્યેયના આશ્રયે ધ્યાન છે અને ધ્યાનના ફળમાં સાધ્ય છે. તો એ અહીંયા કે પહેલું છે કે એ પોતે એ પોતાના સ્વભાવ પોતાનું પૂર્ણ ટકેલો છે, પણ સાથેનું સામર્થ્ય કેવું છે, તો શું છે, ઉદાર છે. ઉદાર એટલે ઉદાર છે આમ સામાન્ય, પણ ઉદારનો અર્થ શું કરીએ, ભાઈ આ ભાઈ બહુ જ ઉદાર છે, એનો અર્થ શું, દરિયો દિલના ઉદાર છે, જેમ કે ને એના હાથે એના ઘરે ગયેલો કોઈ ખાલી હાથ પાછો નથી આવતો, એટલે એક સામાન્ય, પણ ઉદાર તો એના માટે વપરાય છે ને, કે ભાઈ એવો દાનવીરનો છે કે એના ઘરે ગયેલો કોઈ ખાલી હાથે પાછો, એમ અહીંયા શું છે, પોતાનો સ્વભાવ ઉદાર છે એટલે શું છે, વિશાળ છે, ઉદાર છે એટલે શું, અરે એનામાં ન જણાય એવું કાંઈ છે જ નહીં, એવા પૂર્ણ સામર્થ્યથી ભરેલો. ક્રિયા પ્રણમનમાં છે, તો એવો સામર્થ્ય કોનામાં છે, અને સામર્થ પોતામાં છે તો પ્રગટ પર્યાયમાં થશે. તો ઉદાર છે, ઉદાર છે એટલે એ પૂર્ણ કેવળ જ્ઞાન સ્વભાવી છે. એમાં એવું નથી, સ્વભાવ જો અધૂરો હોય તેના આશ્રય પૂર્ણતા ક્યાંથી આવે, તે ઉદર છે. અને એ રીતે બહુ જ વિચારવા જેવું છે, જાણવા માટે આત્મા કેવો છે, ઉદાર છે, અને પ્રણમનને માટે ઉદ્ધત છે, જ્ઞાન ઉદ્ધત છે, તો વાત સાચી. હજી એક પ્રણમન માટે કંજૂસ છે, પોતામાં જ પ્રણમ છે, કામ કરવામાં કોને ક્યાં કરે છે, ખાલી પોતાનું છે ને, કે આ હાવ કંજૂસ પોતા માટે જ વાપરે છે, પોતા તો કરવા માટે કેવો છે, પોતા માટે છે, અને જાણવા માટે ઉદાર છે. એ તો અહીંયા ઉદાર એટલે સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત છે, બધાને જાણે, કોને આમ જે રીતે કોને જ્ઞાનમય આત્મા, એનો સ્વભાવ કેવો છે, કોને જાણવાનો સ્વભાવ, દરેક નહીં, કોક તો જાણ્યા વગરના રહેતા હોય, કોઈક એવા હોય આપણને ના ખબર પડે, કોઈક એવા હશે આપણને ના ખબર પડે, નહીં હજી કઈ નો જવાબ ન આવ્યો, ન જાણે કઈ, અમુક આપણને ન ખબર પડે. અરે પણ તને ન ખબર પડે એટલે બીજાનો પણ એવું ક્યાં લાવ્યો તો, તને મેડિકલી કઈ નોલેજ એટલે બીજાની નથી, સી એક બહુ જ વિચારો, જાણે પોતે એમ જ સમજે કે હું તો કેવો છું, સર્વગુણ સંપન્ન છું, મને ખબર નથી એટલે દુનિયામાં કોઈ નથી. અરે ભાઈ તને ખબર નથી એટલે બીજાને ન હોય એવું ક્યારેય માનીશ નહીં, કારણ કે એટલો તો અભિમાની નથી ને, મને ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન થયું એટલો તો નથી ને, તેના અર્થ કે તને નથી ખબર એવા બીજાને ખબર હોય છે. તો આ કેવો છે, સર્વ પદાર્થોમાં વિસ્તારિત, ફરીથી શબ્દ શું વાપરો, પેલો તો શું વાપરો, સર્વ પદાર્થ, અને પાછો શું આવ્યો, વિસ્તાર્યું, બેમાં શું ફરક પડે, પેલા તો સર્વ લઈને બધા જાતિ છે છદ્ર લીધા, પછી એનો વિસ્તાર, વિસ્તાર કરીને એના પ્રભેદ, ભેદ પ્રભેદ, એક દ્રવ્ય લીધું તો દ્રવ્યના ગુણો લીધા, ગુણો લીધું તો એની પર્યાય લીધી, તો એનું પાછું ક્ષેત્ર લીધું, એટલે આખો ભેદ પ્રભેદ. પેલા તો સર્વ લઈ લીધા, જાતિ અપેક્ષાના છ, સંખ્યા અપેક્ષાના આનંદ લઈ લે, પછી પાછું એનો શું કર્યું. અને આ એક બહુ જ વિચારવા જેવું છે, આમ માની લો કે તીર્થંકર ભગવાન હોય, એના સમસણમાં કેટલા જીવો હોય, અથવા અહીંયા ચલો ગુરુદેવસિંહની વાણી ખરતી હોય, મુંબઈ જવામાં 10-15 હજાર આપણા સામાન્ય કહે ને, તો કેવડનાનમાં એ આવું લમસમ જ જણાતું હશે ને, લગભગ 15 હજાર લોકો આવતા હતા એમ હોય ને, એક એક ગણવા તો ક્યાંથી બેસે નહીં ને. અરે મેં ક્યાં ના પાડી, એ તો જણાય ખબર તો, પણ એક એકને ઇન્ડિવિજ્યુઅલ જાણવા બેસે તો કેટલો ટાઈમ જાય એ ખબર ન હતી. અહીંયા આટલા જણા કોણ બેસે, કેટલાક 15 જણે કે આવતા હતા એમ, આપણે કંઈક જે ગણવા બેસે તો એ ટાઈમ જાય. એમાં 15 હજાર જેટલા ગણવા હોય તો, અને એટલે જ કહું લમસમ જાણતા હોય ને, કેવું તો કેવી રીતે ભગવાનને ક્યાં યાદ રાખવું છે? ભગવાનને આમ ગણવા જાય તો કેવી રીતે ગણી શકે? નામની વાત નથી, એ તો બહુ લાંબુ થયું, પણ કેટલી સંખ્યા એ તો હું તો એ ત્યાં સુધી કહું છું. પોસિબલ છે, પોસિબલ છે. એટલે પ્રત્યક્ષ જાણી લીધા, પણ એમાં એટલી સંખ્યા અનુમાન, ફરીથી પ્રત્યક્ષ જાણી લે એમ તો કોક આવ્યું કે ના હું ત્યાં ઊભો થયો બધા જોયા, પણ ભાઈ ગણવામાં તો ટાઈમ લાગે. અંદાજે હું કહું છું 15 જણા આવતા હતા, બરોબર એવું થાય કે નહીં? એટલા કેવી રીતે ગણી, કેવી રીતે મને કહો. અને હજી સંખ્યાતને જો ન ગણી શકે તો અસંખ્યને કેમ ખબર પડે? ચાલો અનંતને તો ન, એમાં ગણિતરી ન ખાવે, અસંખ્યને કેવી રીતે ગણવા કેવી રીતે બેસે? મેં ક્યાં ના પાડી, ન જણાય એવું કાંઈ નથી. આ ભાઈની સભામાં લાખો માણસો હતા, તો લાખો માણસમાં એક જેટ કેવી રીતે જાણી શકે? શક્ય છે, શક્ય છે. પહેલાં એમ કે બધું હાથ પાડી દઉં, 99,999 હતા એમ કે થોડી કોઈ કહી શકે? ભાઈ લાખ હતા ભાઈ, આપણે જેમ કે એવું તે કહી શકે. હા, કેટલા સમય પછી ઘણા સમય પર્યા જાય પછી કે ના હવે આટલા એક્ઝેક્ટ હતા, પહેલાં તો ખાલી લમસમ હતા. આ એક બહુ જ વિચારવા જેવી, આપણે બધા ના તો પાડશું, પણ એની પાછળ એક વિચાર, એ જ્ઞાનનું સામર્થ્ય શું છે? આ તો સંખ્યા નથી, એના ગુણ નહીં, એની પર્યાય નહીં, પર્યાયના અવિભાગ પછી સુધી પહોંચી જાય અને સમયનો ભેદ પડે નહીં, એ જ્ઞાનનું સામર્થ્ય છે. કે સર્વ દ્રવ્ય અને પાછું કંઈક વિસ્તાર. એકવાર છે ને કેવળ જ્ઞાનને ખાલી એટલું શું છે આમ બોલું, ત્રણ અલગ બોલું તો, અથવા તો અલગ કંઈ બોલી નાખે છે, બહુ ઇઝી છે. પણ એકવાર જે એના વિસ્તારમાં આપણે જઈ કે, અને પાછું એ તરફ લક્ષ મૂક્યા વગર, એ તરફ જો કે ઉપયોગ લબ્ધ એમને છે જ નહીં, પણ છતાં એ તરફ આપણે જેમ ઉપયોગ એ તરફ કર્યા વગર, એ છે એટલે જણાય છે એમ છે નહીં, અને ઉપયોગ એટલે પણતી તો સ્વરૂપમાં ડૂબેલા, સ્વરૂપે ડૂબેલા, અને છતાં લોકાલોકનું આવું સ્પષ્ટ નિશ્ચિતપણે એક સમયમાં થાય એ અદ્ભુતતા સ્વભાવની છે. આપણે એકવાર ગુરુદેવશ્રી તો ઘણી વાર અનંત 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 કહીને જે કહેતા હોય છે ને, એને આપણે બહુ જ ઇઝીલી એક લઈ લઈએ છીએ કે અનંતતા શું છે, અને અનંતતાનો એક સમયમાં અંત લાવનાર એ અપેક્ષા જાણવાની બાકી, અનંત એમ નહીં, પણ અનંતતા કહીએ અને છતાં એક સમયમાં એને ગ્રહણ કરી લે, અંત લાવે એટલે ગ્રહણ કરી લે, એ જ્ઞાનનું સામર્થ્ય શું હશે? તો એવો એક સ્વભાવ અહીંયા આપણને કેવો કહે છે, ઉદાર છે. જ્ઞાનના જેમ કે ને લૌકિકમાં હવે આવા શબ્દો વાપરે ને, એનું રડાર એવું મોટું છે, બધા એને ખબર પડી જાય રડાર. એમ અહીંયા કોનું રડાર છે? કેવળ જ્ઞાનનું એવું રડાર છે કે સર્વ પદાર્થ તો આવે પણ પાછા કેવા છે, વિસ્તાર યુક્ત એ આવી જાય. એક ગુરુદેવ શ્રી કહે ને, કંદમૂળમાં એક સોયની અથવા રાઈ જેટલી ટુકડો, એમાં અસંખ્ય શરીર, એક એક શરીરમાં કેટલા અનંતાજી અત્યાર સુધી સિદ્ધ થયા એના કરતા આનંદ ગણા. હજી એનાથી કઈક આગળ આવ્યું છે? હજી કઈ આગળ કઈ નહી, એ અત્યારના આપણે તો અત્યાર સુધી જયારે જયારે કાળ આવશે એ જ રેશિયો રહેશે એની. હજી અરે એ જીવ છે એને ઔદારિક શરીર તો કોમન છે, પણ એને પણ તેજસ અને કારમણ છે. એ કારમણ શરીર છે એમાં આનંદ પરમાણુ છે, એક પરમાણુ છે એના આનંદ ગુણ છે, એક ગુણ છે એની ભૂત ભવિષ્ય બધી થઈને આનંદથી પર્યાય છે, અને એક એક પર્યાયમાં પાછા અનંતતા કઈ કલ્પના કરી શકે. એટલું તો થયો કે નહીં, ઔદારિક શરીર કોમન છે બધા વચ્ચે, પણ દરેકના પોતપોતાના કારમણ શરીર તો જુદા છે કે નહીં? તો એ કારમણ શરીર પાછો અનંતતા પરમાણુનો બનેલો સ્કંદ છે, પાછો એમાં એક પરમાણુ લો, એક પરમાણુમાં એકવાર વિચાર કરતા એને કમસે કમ પોતાના જ્ઞાન સ્વભાવની મહત્તા બીજાને જ, કારણ કે બીજાને આ રીતે રિલેટેડ કરીને જાણી શકાય એવું મુશ્કેલ છે આપણને. ફરીથી વાત કોની કરી આપણે? આ બધી કોની કરી? કોની વાત કરી? જ્ઞાન સ્વભાવ આવ્યો જ નહીંથી આમાં, હું તો બોલ્યો નથી. આ તો બધી કોની વાત કરી? ફરીથી કોની વાત કરી? રાજ જેટલો ટુકડો, એમાં અસંખ્ય શરીર, એમાં આટલા અનસિદ્ધ કરતા આનંદ, બધી કોની વાત? જ્ઞાન ક્યાં આવ્યો છે? વાત તો જ્ઞેયની વાત કરી, પણ શું થાય? જ્ઞાનને સીધું જ્ઞાનથી કહેવાતા કાંઈક ખ્યાલમાં નથી આવતા. એટલે કોના દ્વારા કરી? જ્ઞેયની. એટલી વેસ્ટ, જેમ કોઈનું હોય ને મકાન, આમ સામાન્ય મકાન મોટું છે, મોટું જ, પણ મોટું એટલે શું? પણ એને એમ કહી 5,000 square feet આમ કહીએ તો શું થાય? એને શું લાગે? એક વિશાળતા લાગે છે કે નહીં? કારણ કે શેનાથી ફેમિલિયર છે? એવા ક્ષેત્રથી એને સમજાય. એમ અહીંયા જ્ઞેયથી, પણ અંતે કોની મહિમા કરવી છે? જ્ઞાન સ્વભાવની. અને આવી તાકાત કોની છે? એક સમયની પર્યાયની છે. આવી અનંતી પર્યાય શેમાં પડી છે? જ્ઞાન ગુણમાં પડી છે. અને એવા અનંત ગુણ શેમાં પડ્યા છે? ક્યારે? તો પછી મને આવા સ્વભાવની મહિમા છોડીને આવા એક સ્થૂળ કોઈ પૂતગલના પ્રણમન છું કે અથવા કોઈક ઉદય આવી ગયો, એમાં કેમ અર્પાઈ જાઉં છું? કોઈક ભાઈ જરા હોંસીને આમ પ્રેમથી બોલા, કેમ છો? આમ તો આમ શું થઈ જાય છે? મેં કોનો અનાદર કર્યો તે સમય કોનો? અને એ વિચારવા જેવું છે આપણે કે એક ખાલી અલ્પ એક થોડાક સાતાના ઉદયના અથવા શબ્દો કાને પડ્યા ત્યાં આખો કેવા થઈ જાય? કારણ કે જરા ખાવાનું ભાવતું જરા મળી ચૂક્યું, કેવા થાય? એ બોજ બીજાની તને આપણા ઉપર જ લઈશ, કેવા થઈ જશે? અર્પાઈ જઈએ છીએ એવા કે અનાજ સિવાય જાણે જગતમાં ક્યાંય સુખ જ. બોજ આવી એક સ્વભાવની, ભલે શબ્દો નાના લાગે આપણને અહીંયા, પણ એક સ્વભાવની મહિમાને ગુરુદેવશ્રીના કોઈ પણ પ્રવચનમાં એક વિશેષતા જોવા જાય છે. સ્વભાવને વર્ણન કરવા માટે ગુરુદેવ પાસે શબ્દો ઓછા પડતા. ચૈતન્ય લક્ષ્મી છે ને, ચૈતન્યનો સાગર છે ને, ભંડાર છે ને, કંઈક શબ્દોથી બધા ગુરુદેવશ્રી એક મહિમાવંત એવું તત્વ છે કે એને બીજા કહીએ ને એ હજી શું ઉણા પડે હજી. પણ એ સિવાય જેમ લક્ષ્મી, કારણ કે એની પ્રત્યેને બધાને રાગ બહુ હોય છે, મમતા, પછી સાગર જેવું કરે, સાગરની બેહદતા કદાચ, ચલો સ્વયંભુ રમણ સમુદ્ર લે સૌથી મોટો, પણ એની પણ એક શું છે? લિમિટ છે. અસંખ્ય યોજન હોવા છતાં પણ એની એક મર્યાદા છે. અહીંયા કહે છે કે આ તો ક્ષેત્રની મર્યાદામાં સામર્થ્યની બેહદતા, અને એટલા માટે એક જ્ઞાનમય ભાવ પકડાવવો જોઈએ તો કંઈક ખ્યાલમાં આવી શકે. તો અહીંયા ઉદાહરણનો અર્થ સરસ કર્યો કે સર્વ પદાર્થ અને એના પાછા કેવા છે? વિસ્તારયુક્ત જેનો મહિમા છે. કોનો મહિમા છે? એવો અનામદી નિધન જ્ઞાન. આ બધા કેવી રીતે વ્યાખ્યા કરી? ધીર અને ઉદાર કેવી રીતે કરી? એના ભાવની કરી. પછી અનાદિ નિધન કહીને એનો કાળ બતાવ્યો. કેવો છે? અનાદિ નિધન તો કરેક્ટ દ્રવ્યને લાગુ પડે છે, પણ અહીંયા પહેલું તો ભાવથી કે ધીર અને ઉદાર છે. અને એવો, અને આમ કહીને ફરીથી ધીર અને ઉદાર જેનો મહિમા છે એમ કહીને શું કહેવું છે? દ્રવ્ય સ્વભાવના સામર્થ્યની મહિમા વાત કરે છે. પણ એમ કહીને એક શું કહેવાય? તું આવા ઉદાર એટલે કે માત્ર જાણવાવાળા ભાવમાં રહે તો તારી મહિમા છે, અને જાણવાવાળા ભાવને છોડીને જ્યાં કરતાપણાના અભિપ્રાયમાં ગયો તો સમજી લેજે તારે દુઃખ ભોગવવા પડશે. ભલે બીજાને તને તો નહીં, એ જુદી વાત છે, પણ તું સમજી લેજે. જેમ કે ને આવું કરીશ કે તારો કોઈ ભાવ નહીં પૂછે, એમ જો તું આવા જ્ઞાતા ભાવને છોડીને ક્યાંક કરી શકતો તો નથી, પણ કરવાના અભિપ્રાયમાં જો રોકાઈ ગયો તો યાદ રાખજે કે તારા પછી દુઃખથી છૂટવાના આરા આવવાના એ નથી. બે રીતે ઉદારપણું છે. શું બે રીતે ઉદારપણું? એક ભવ સમુદ્ર છે અને એક આનંદ સમુદ્ર છે. બે સમુદ્ર છે, બે કહેવાય છે ઉદાર છે. તારે શેમાં ડૂબવું છે? શેમાં ડૂબેલા છે અત્યારના? ભવ સમુદ્રમાં, સંસાર સમુદ્રમાં ડૂબેલા છે. અહીંયા આનંદ સમુદ્ર ભગ. તો એ ઉદાર જેનો મહિમા છે એવા અનાદિ નિધન જ્ઞાનમાં. ફરીથી જ્ઞાન ભગવાન આત્મા કેવો કાળથી અપાયો? અનાદિ નિધન. ચલો એ કાળ કહીને પણ શું કહેવું, અનાદિ નિધન કાળ કહીને વાંધો નથી ને, એક એક શબ્દો કઈ એટલે એમ કહીને શું અંતે શું કહેવું. તો જેમ ધીર કીધું તુજન ચળાતન સ્થિરતા મળશે, તત્વ જેવું કેવું છે સ્થિર. અને એક વિચારીએ સ્થિર તત્વમાં પૂર્ણ સ્થિરતા થશે તો શું થશે, તો શું થશે, પૂર્ણ સ્થિર તત્વ છે ધીર ચળાચળતાથી રહી, એમાં પૂર્ણ સ્થિરતા થશે તો કેવળ જ્ઞાન થશે. પણ એટલે શું થશે કે તું ન્યાય એવો સ્થિર થઈ જાય કે ભલે અત્યારના કેવળ જ્ઞાને પણ સિદ્ધ દશા થતા તારે ક્ષેત્રથી પણ સ્થિરતા, તારી પણતીને તો સ્થિરતા થઈ ગઈ પણ હવે કેવી થઈ ગઈ, ક્ષેત્રથી પણ સ્થિરતા થઈ જશે. અને એ રીતે કે દ્રવ ક્ષેત્ર કાળભાવ પૂર્ણ સ્થિરતા, દ્રવ તો સ્થિર છે જ, હવે તો એક જ જગ્યાએ ક્ષેત્ર સ્થિર થયો તો ક્ષેત્ર સ્થિરતા થઈ, કાળ એટલે પણતી એ પણ એવી ને એવી જ રહેવાની છે, અને ભાવ ગુણો તો છે જ. આ તને જો સ્થિરતા ગમતી હોય કે ના થોડુંક ફરવું તો ગમે કે નહીં, વર્લ્ડ કરી આવે તો ખબર પડે દુનિયામાં શું શું છે, શું જોવા જેવું છે ને, ઘણું છે ને દુનિયામાં જોવા જેવું તો ઘણું છે. એ આપણે નથી ગયા એટલે અહીંયા સારું છે, એ આપણે છે ને ન જઈએ એટલે કહેવાનું કે ત્યાં તો શું છે, જે ગયા છે એને પૂછી લેવું, આપણને યાદ નથી ને અત્યારના. હવે એક અમે એકવાર જોઈ આવશું પછી અમે નહીં થઈ જાય, બસ પછી અમે છેલ્લી વાર જોઈ આવશું. અમે જીવનમાં આ એક પ્રકારની વાત, એક જીવનમાં છે ને ઘણી વાર વિચારી લેવા જેવું છે, મને સ્થિરતા ગમે છે કે પોતાના આત્માને પૂછે, બધું હા તો પાડી જ લેશું ના સ્થિરતા ગમે તો શા માટે હું ચિત્ર વિચિત્ર વિકલ્પો કર્યા કરું, શા માટે હું ઉપયોગને ભટકાવ્યા કરું, કાંઈ ત્યાં શું થયું શું, કદાચ અહીંયા કંઈક બેઠો હોય સ્વાધ્યાયમાં ને એમાં કદાચ, અને પછી કંઈક અવાજ કે કંઈક થયું હોય તો તરત જ ઉઠીને પહેલો પ્રશ્ન શું થતો. આપણે બીજાની કરીએ છીએ એવું નહીં, ઓલા સામાયિકમાં બેઠા ને પેલું નહીં, ઓલા ભાઈનો ફોન આવ્યો છે એની વાત ને, આપણે પોતાની પણ સ્વાધ્યાયમાં બેઠા હોય ને ત્યારે ઉઠીને તરત જ શેના માટે છે, ઉપયોગને શા માટે હું ભટકાવું. મને જો મારી સ્થિરતાનો મને મહિમા કિંમત જો લાગી હોય જેના માટે હું જંગતો હોઉં, બારમાં તો એમ જ કરે ને કે ભાઈ આ શું છે ટ્રાન્સફરેબલ જોબ માન ન જતો, ભલે પગાર ઓછો આપજો પણ મારે તો એક જગ્યાએ સ્થિર રહેવું છે. બારમાં પણ કે ના બધું આ થવું આવે, એની કરતાં ઓફિસથી મંદિર હોય તો ઘર સારું કે નહીં, પછી ભલે મંદિર ન જવા જ કાંઈ, કારણ કે ઓફિસ તો દર જ જવું પડે, મંદિર કાંઈ જવાની જરૂર. બહુ જો તને સ્થિરતા ગમતી હોય તો ઉપયોગની સ્થિરતા કેમ નથી, અને ઉપયોગની સ્થિરતા માટે સ્થિર તત્વ સુધી કેમ ન પહોંચતા. અહીંયા ધીર કહીને એક એક રીતે પણ આચાર્ય આપણને કંઈ આપણી રીતે એક વિચારણા માટે આપણને એમ કહે છે કે તે ધીર છે, અને બીજું કેવું છે ઉદાર. તો ક્યારે વિપરીત હજી તો જ્ઞાન પડ્યું છે, અરે અલ્પ જ્ઞાન હોય તો પણ તું સંતોષ નહીં થતો, મારું જ્ઞાન સામર્થ્ય કેવું છે, કેવું છે સર્વ પદાર્થોના વિસ્તારયુક્ત, ત્રણ શબ્દ છે ને સર્વ પદાર્થોના વિસ્તારયુક્ત એવો, અને એવો જેનો મહિમા છે એવા અનાદિ નિધન. ફરીથી આપણે ત્યાં અટક્યા હતા, વાંધો નથી આ તો બહુ રિપીટ ઘણું થઈ જાય. અનાદિ નિધન એટલે કાળની નિત્યતા કહીને શું કહેવું, તું તારે જેમ ક્ષેત્રથી સ્થિરતા જશે એમ કાળમાં પણ નિત્યતા જોઈ છે કે નહીં, તારે જે સુખ તને મળે. કોઈ ડૉક્ટર એમ કહે ભાઈ આ ટ્રીટમેન્ટ હું કરી દઈશ પણ રોગ હશે ને મળતા વાર લાગશે, પણ એકવાર ગયા પછી ગેરંટી કોઈ દી નહીં થાય તો આપણે શું કરશું, ના ના મને ખાલી હમણાં મટાડી દે પછી થાય તો વાંધો નહીં. ન્યાસ એના માટે આપણે જઈએ છીએ, નિત્યતા નિરોગ નિત્યતા માટે જઈએ છીએ કે નહીં. એમ અહીંયા કહે છે તારો વિષય કેવો છે, અનાદિ નિધન છે, અને અનાદિ નિધન હોવાથી એમાં જો તું સ્થિરતા કરી રહીશ તો અનાદિ નિધન તારે એક ધારે આનંદ જ રહેશે. તો કાળથી પણ એક વાત તને કરી કે તને જો અનાદિ નિધન તારે ટકવું, સુખમાં ટકવું છે, આનંદમાં રહેવું છે, તારા પ્રયોજનને પ્રાપ્ત કરીને એમાં જ રહેવું છે, તો આ તત્વ પણ કેવું છે અનાદિ નિધન છે. બેમાં ફરક છે કે નહીં, સિદ્ધ દશા પણ કેવી છે અનાદિની ભલે નથી પણ પ્રગટ થયા પછી કેવી છે સાદી અનંત છે, જાય નહીં કોઈ દી. તો સ્વભાવ પણ કેવો છે અનાદિ, એટલે ભવિષ્યમાં કેવો છે અનંત છે ને, શું ભેદ ન પડે, એટલે ભવિષ્યમાં પણ અનંત છે, જેમ સિદ્ધદશા ભવિષ્યમાં અનંત છે, ત્રિકાળી સ્વભાવ પણ ભવિષ્યમાં કેવો છે, અનંત છે ને, તો બે માં ફરક શું છે? ત્રિકાળ તો છે ને, અનાદિ નિધન તો કહીએ છીએ, તો ત્રિકાળ આવ્યો તો ત્રિકાળમાં આવે ને, ભવિષ્યમાં પણ એ સદાય રહેવાનો છે, સિદ્ધ દશાએ પણ સદાય રહેવાની છે, ભવિષ્યમાં તો ફરક શું પાડ્યો? એ જ મોટો આખો ફરક પાડવા વિચારવા જેવો, ટકી ટકીને રહેવું છે કે પલટી પટ્ટીને રહેવું છે, શું છે બેમાં મોટો ફરક શું પડે છે? નહીં આવું બધું કઈ ન હોય ને, કે ટકી ટકીને કે પલટી પલટીને, શું ફરક શું પડે? સિદ્ધ દશા પલટી પલટીને છે, પ્રવાહ રૂપે છે, જ્યારે પોતાનો સિદ્ધ સ્વભાવી અનાદિ નિધન પરમાત્મા ટકી ટકાય છે, આ એની આ મહિમા અહીંયા, ભલે એના આશ્રય પછી પ્રગટ કરવા માટે દશા છે, પણ પહેલું આ આશ્રયભૂત તત્વની વાત કરીને પછી, કારણ કે આના આશ્રય તો શુદ્ધ નહીં પ્રગટે છે, કારણ કે મૂળ ટાઈટલ શું બાંધ્યો હતો, શું બાંધ્યો, શુદ્ધ નહીં ક્યારેય છોડવા યોગ્ય નથી, એવો છે ને શબ્દ, શુદ્ધ નહીં છોડવા ક્યારેય નથી, એટલે સમજી લેવાનું. તો પહેલા પ્રશ્ન હતો કે આવો શુદ્ધ નહીં એ કેમ, એ છોડવા યોગ્ય નથી હંમેશા ટકાવે તો શા માટે? કે ભાઈ એનો વિષય એવો છે તો એ પોતે છૂટતી ના, વિષય જો છૂટી જતો હતો તો એ પોતે ક્યાંથી રહે? તો એ છોડવા યોગ્ય નથી, કારણ કે એનો વિષય એવો છે. તો એ વિષય કયો છે? તો બે વિશેષણ આપ્યા પહેલા, ધીર અને ઉદાર, અને હવે એની કાળ અપેક્ષા, અનાદિ નિધન, અને આવા જ્ઞાનમાં એટલે કે આત્મામાં સ્થિરતા બાંધતો. શું થયું અહીંયા? શુદ્ધ નહીં પ્રગટ થયું, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું, હવે એ જ શુદ્ધ નહીંના બળથી શું થાય છે? ઉપયોગ, ચારિત્ર, એટલે ઉપયોગની શું થાય? સ્થિરતા વધતી જાય. અને એ બહુ જ જરૂરી છે, એટલે જરૂરી શું? સહજ જ હોય, જ્યાં સુખ બુદ્ધિ લાગી ત્યાં ઉપયોગની નિરંતર સ્થિરતા વધતી ગયા વગર રહેશે નહીં. જ્યાં સુખનો અનુભવ જ્યાંથી આવ્યો તો એ તત્વમાં વારંવાર એ પણતી એ તરફ ઉપયોગ, પણતી તો છે ઉપયોગ, તો હવે જ્ઞાનમાં સ્થિરતા બાંધતો. આગળ શું આવ્યું હતું? ચળાચળતા રહી, સ્વભાવ તો ચળાચળતા રહી છે, હવે એમાં શુદ્ધ નહીંનો ઉપયોગ જાયમો તો હવે પણતી પણ કેવી થવા માંડી? ચળાચળતા રહી, સ્થિરતા થવા માંડી એમાં પોતાની. જ્યાં સુધી નીચેની ભૂમિકામાં હતો તો હજી ઉપયોગ બહાર ન જતો, અને એ વધતો વધતો મુનિદશામાં ક્યાં સુધી પહોંચી જાય? મુનિદશામાં ક્યાં સુધી પહોંચે? અરે પોણી સેકન્ડની અંદરમાં છઠ્ઠું ગુણ સ્થાન, હજી આવ્યું ના આવ્યું ત્યાં પાછા અંદરમાં. અને એ રીતે વિચાર કરે ને મુનિરાજને, પ્રમત પ્રમદમાં ઝૂલે છે ને, વર્ષો છે સ્વભાવમાં જને, હજી જ્યાં સ્વભાવને છોડ્યો ન છોડ્યો ત્યાં પાછા આવી જાય, જેમ કે ને આનો એક પગ ઘરમાં જ હોય, હજી જરા ગયો ત્યાં પાછો ઘરમાં આવી જાય, એમ એમ કે ને એક પગ આવી રીતે. એમાં અહીંયા શું છે? હજી પ્રમતમાં આવ્યા છે પણ સીધા કૂદકા મારીને પાછા અપ્રમતમાં જાય, તો એવી અહીંયા સ્થિરતા થાય. આવી જ્યાં સ્વભાવની મહિમા આવી, શુદ્ધ નહીં પ્રગટ થયો તો એના જ્ઞાનમાં સ્થિરતા બાંધતો શુદ્ધ નહીં. આ શું આવ્યું? અનાદિ નિધન જ્ઞાનમાં ત્યાં સુધી કોણ આવ્યું? વિષય આવ્યો, વિષય આવ્યો. હવે એમાં શું કરી? સ્થિરતા બાંધતો શુદ્ધ નહીં. એકોની વાત આવી? પર્યાયની વાત. શુદ્ધતાની વધતી ગઈ, ચારિત્ર સુધી દર્શન જ્ઞાન સાથે ચારિત્ર વધતું ગયું, સ્થિરતા. અને પછી શું થાય? તેનું ફળ શું થાય? આવી ચારિત્રમાં સ્થિરતા થઈ શુદ્ધ નહીં દ્વારા. ફરીથી આ બધું કાર્ય કોના થયું? આત્મા અનુભવમાં આવ્યો, શ્રદ્ધા જ્ઞાન પ્રગટ થયું, અને હવે સ્થિરતા થતી, એ કોના, જેને કહે, કોના ફળ સ્વરૂપે? શુદ્ધ નહીં, અને માટે શુદ્ધ નહીં છોડવા યોગ્ય નહીં. તો અહીંયા સુધી પહોંચ્યા તો હવે શું થાય છે? કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે કોણ? શુદ્ધ નહીં, એની સ્થિરતા પ્રગટી. અને હવે હવે ક્યાં સુધી પહોંચી જશે? કે મૂળમાંથી, અને મૂળમાંથી એટલે પછી ન થાય, ફરીથી ઉગે નહીં. હજી એનું બીજું ધાર્મિક રીતે શબ્દ ક્ષાયિક ભાવ. અહીંયા સુધી હતું, હવે શું છે? જેને કહે ને છેલ્લા સ્ટેજમાં આવી જાય અને ક્ષાયિક ભાવ થયો, એટલે જે મળ્યું હતું ને ગેમ હતી ને લેડર એન્ડ સ્નેક,
એને શું કહે?
હા હતી ને, એમાં શું હતું, એક એક છેલ્લે શું હોય, હા એ પહેલાં હોય, એને જો એક ક્રોસ કરી ગયા પછી 100 માચ પહોંચી જાય, એવું હતું. ચાલો જેમાં જે હશે, બાકી 97માં એક હોય એનાથી એક એક ક્રોસ કરી ગયા પછી પાછો એમ અહીંયા હવે ક્યાં પહોંચી ગયા, એક ક્ષાયિક ભાવમાં આખું. તો જે કર્મોને મૂળથી નાશ કરનારો છે, અને આ ઉપરથી પણ એક વિચારવા જેવું છે, શું કરવા, આપણે શુભ રાગ કસાયની મંદતા કરીને મૂળમાંથી ક્યારે નથી. મોટો ફરક પડે, જે દુનિયા આખી એમાં અટકી છે કે અમે તીવ્રમાંથી મન કરશું એટલે અમે તેનો અભાવ કરનાર. અહીંયા કહે છે કે એનામાં તાકાત નથી, એ શું કરી શકે છે, ઉદયની શું થાય છે, મંદતા થાય. કાળથી કદા દિલ એ બાકી મંદતા થાય, એની તીક્ષ્ણતા જે છે, તીવ્ર કસાઈની છે, એમાંથી શું કરે છે, મંદતા. પણ મૂળથી નાશ કરવાનું સામર્થ્ય કોનામાં છે, શુદ્ધ નહીં માં. અને એ પણ ક્યારે છે, સ્થિરતા થાય છે ત્યારે. તો એ જે કર્મોને મૂળથી નાશ કરનારો છે, ઉર્દેશી આના માટે દ્રષ્ટાંત આપતા ને, કે દ્રષ્ટાંત આપ, ગધેડો છે મૂળમાંથી ખેંચે છે ગાય ઉપર. એ સિવાય બીજું કે તમારે પાંદડા જે છે એ તોડી નાખશો તો 15 દિવસે પાછો ખીલી જશે, પણ મૂળમાંથી જો ખેંચી કાઢશો તો એ ભલે અત્યારના કેવા પાંદડા દેખાશે, લીલા, પણ એકવાર પીળા પીળા પછી એ કાંઈ એનું કેમ આવું કેમ હશે, કારણ કે એને જે પોષણ મળે છે સેનાથી મળે, ઉપર પાણી છાંટવાથી નહીં, સેમાંથી મળે છે, એમ એમ કસાયની મદતા આદિ કરે રાખીએ તો કેમ સંસારનો માટે, કારણ કે મૂળ મિથ્યાત્વમાંથી એને પોષણ મળ્યા કરે છે, સંસાર વધતો જવાનો છે. આપણે શેના ઉપર કરી નાખીએ, પાંદડા ઉપર પાણી છાંટવા જેવું શું છે, કસાયની મંદતાઓ કરે રાખે, ને પણ લાગે ના હવે તો કસાઈ ગયો, હવે તો કસાઈ જાણે નહીં. પેલા ગુજરાતી થતું ને મૂંઢિયું ગુમડું કહેવાતું, નહીં સાંભળ્યું, અંદરમાં તો શું હોય, પાસ થઈ ગયું હોય, ખાલી ઉપરથી આપણને શું લાગે, ડ્રેસિંગ કરે એટલે રજ આપણે રૂજ આવી ગઈ એવું લાગતું હોય, પણ અંદરમાં શું છે, સડો છે. એમ અહીંયા અંદરમાં મૂળ શ્રદ્ધાની વિપરીતતાનું પોષણ ચાલ્યા કરે, અને બહારથી પેલા પાણી છાંટ્યા કરે, પાંદડા ઉપર લીલાછમ લાગે છે, એ રહેવાના એમ નથી. અહીંયા જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે, ચલો કર્મમાં કોણ લેશું, કોણ લેશું, આઠે આઠ કર્મ લેશું, અચ્છા મુખ્ય મોની, બાકી આઠે આઠ લે, ચાલો શું લેશું, આ કર્મમાં કોણ લેશું, એક 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 વિચારી લેવું હંમેશા, અધ્યાત્મ શૈલીમાં ખાલી કર્મ લખ્યું હોય તો મૂળ પહેલું શું લેવું, ભાવ, પછી નિમિત્ત રૂપે દ્રવ્ય કર્મ અને નો કર્મ સાથે લેવા, બાકી મૂળ તો કોને લેવું, જે ખરેખર આપણને દુઃખના વેદનમાં કારણભૂત છે, ઓલા એક નિમિત્તભૂત છે, તો એ ભાવ કર્મ, અને ભાવ કર્મ નાશ થતા પછી ક્રમે કરીને નો કર્મ અને દ્રવ્ય કર્મનો પણ નાશ એ થાય. તો મૂળ કર્મ નાશ કરનારો છે તે, તે એટલે કોણ, શુદ્ધ નહીં. અને હવે કહે છે આવો શુદ્ધ નહીં પવિત્ર ધર્મી પુરુષોએ, જો જ્ઞાની માટે વ્યાખ્યા કરી, જ્ઞાની એટલે કેવા શબ્દ વાય, પવિત્ર, પવિત્ર ક્યારે થાય, મુનિ દશા થાય ત્યારે, હજી તો રાજપાટમાં હોય, હજી તો કેટલો બારમાં વૈભવ હોય બધું, અને તમે એને પવિત્ર કહો, બારમાં કદાચ રોગથી જેને કે ને દુર્ગંધિત શરીર હોય આખું, ચલો નારકી, નારકીનું શરીર કેવું હોય, હા દુર્ગંધ વાળું, તે પવિત્ર થોડી કહેવાય, નરકની અંદર શરીર કેવું હોય, સુંદર, રૂપાળું, સુગંધિત એવું હોય, દુર્ગંધ હોય, ને તો એ પવિત્ર ન હોય ને પછી આત્મા, ક્યાંથી શરીરમાંથી તલી દુર્ગંધ આવે, ત્યારે ન્યાસ છે ત્યારે તો બે સાથે છે, તો ફરી આત્મામાંથી દુર્ગંધ આવતી હોય. જીવનમાં આ એક આખી જોવાની દ્રષ્ટિ બદલાવી પડશે, સુગંધ અને દુર્ગંધ ક્યાં હોય, શરીરના ગંધગુણની બે પર્યાય, સુગંધ અને દુર્ગંધ. એમાં અશુદ્ધ પર્યાય કઈ અને શુદ્ધ પર્યાય કઈ? બે શુદ્ધ તો ન જ ને. દુર્ગંધ કોઈને શુદ્ધ કહેવાય? દુર્ગંધ પર્યાય કોઈને શુદ્ધ કહેવાય?
હા,
બે અશુદ્ધ છે, સુગંધ અને દુર્ગંધ. આટલું તો પાકું ને. પૂતગલ છે, એનો ગંધ ગુણ છે, એની બે પર્યાય, સુગંધ અને દુર્ગંધ. એમાં શુદ્ધ પર્યાય કઈ અને અશુદ્ધ કઈ? એ કઈ થોડી આ રીતે હોય ને. જેમ રંગ ગુણ હોય એમાં કાળો રંગ થી અશુભ છે, બાકીના બીજા સારા છે. એમાં આવું કઈ પર્યાય તો બધી પર્યાયો તો, પણ બે પર્યાયો ને, સ્વભાવ પર્યાય ને વિભાવ પર્યાય હોય છે ને બે, શુદ્ધ અશુદ્ધ. તો એમાં આમાં સુગંધ દુર્ગંધમાં એની ગંધ ગુણની સ્વભાવ પર્યાય કઈ અને વિભાવ પર્યાય? આમાં બે માંથી, બે માંથી. દુર્ગંધ ને કોઈ સ્વભાવ પર્યાય કે પરમાણુ નો સ્વભાવ દુર્ગંધ? એક મિનિટ, એક મિનિટ, ધીરે 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 ધીરે. ના ના, એમાં છે દુર્ગંધ છે એમાં, એમાં એવું કઈ આપણે માન્યું નથી. આત્માનો સ્વભાવ નહીં, પૂતગલનો. પૂતગલનો સ્વભાવ કોઈ દુર્ગંધમય હોય ના જ હોય ને? ના, ગંધ એને છે પણ દુર્ગંધ આવે વિભાવ છે. જેમ આત્મા જ્ઞાનમય રિયલ છે ના, જો આચાર્ય કીધું છે કે જો આની પાંચ રંગની પર્યાય હોય, પાંચ રસની હોય તો ખરાબ જ હોય ને. આપણે અનુભવથી કહીએ છીએ. આ એક, આ એક છે ને, કારણ કે પોતાની માન્યતા એવી ગુજરાતી કહીને ઘર કરી ગઈ તો દુર્ગંધ તો ખરાબ જ કહેવાય ને. એ તો સુધી એમ નથી કે તું તારી કલ્પના એ, બાકી પૂતગલને માટે તો બે કેવી છે. એ સ્કંદ રૂપે કોઈ પણ સુગંધે સ્કંદ રૂપે હશે તો અશુદ્ધ પર્યાય છે, એ વિભાવ પર્યાય છે. તો એવું કાંઈ કોઈ દી પોતાના અભિપ્રાયથી એટલો જીવ ચાલ્યો છે ને એટલે આ રેખડો છે, બીજું કાંઈ નથી. એકવાર પોતાના અભિપ્રાયને છોડીને જ્ઞાની અભય, શ્રીમદજી એક સરસ એના માટે છે. જ્ઞાનીએ જે રીતે દુનિયા જોવે છે એ રીતે જોતી જશે. તું તારી મોહ દ્રષ્ટિથી જોવે છે એનાથી આ બધું શું છે, રાગદ્વેષની ઉત્પત્તિ છે. પણ જ્ઞાની જે રીતે જોવે છે કે કોઈ પણ સુગંધ કે દુર્ગંધ એ બે કેવી છે પૂતગલની, એ ભાઈ. તો અહીંયા તો પવિત્ર ધર્મી, પવિત્ર ધર્મી કેવી રીતે પવિત્ર થયા? સ્વભાવ પવિત્ર છે એનો આશ્રય કર્યો તો પણિતથી પણ પવિત્ર, પણથી પવિત્ર નહીં. એવી પવિત્ર આત્મા સહિતની પવિત્ર પ્રણતિ જે શરીરમાં છે એ શરીરને પણ આપણે પવિત્ર કહીએ નહીં? એ સત્પુરુષના ચરણની રજ લઈએ, અરે એમનો નહીં પણ એમના તો જે પાદથી સ્પર્શાય એવી ધૂલીને પણ. એક વિચાર કરી, એ આપણે જે ઉપચાર કરીએ છીએ એ ક્યાંથી લેવાય છે? મૂળ આત્મા પવિત્ર, અને એની સ્પર્શી તો પણતી પણ કેવી થઈ? પવિત્ર. અને એ પવિત્ર પણતી જે શરીરમાં છે તો શરીર પણ જાણે કેવું થયું છે? પવિત્ર. અને એ પવિત્ર નહીં, એ ગામપુરને ધન્યતે માતકુળ જે બધું કહે, આખી મૂળ એ ઉપચાર શરૂ થયો છે પવિત્ર સ્વભાવ. તો અહીંયા પવિત્ર એવા ધર્મ ધર્મી સમ્યક દ્રષ્ટિ પુરુષોએ કદી પણ છોડવા યોગ્ય નથી. કદી પણ શબ્દ વાપર્યો છે, ક્યારે જાતું છે ને શબ્દ બીજી લાઈનમાં શ્લોકમાં, જાતું એટલે ક્યારે, ક્યારે પણ એ તો આગળ આવી ગયું કે ક્યારેય છોડવા યોગ્ય નથી. અને તો હવે શું છે કે એ જો કોઈ ધર્મી પુરુષ સમ્યક દ્રષ્ટિ એ જો શુદ્ધ નહીં છોડતા નથી તો શું થાય છે? શું થાય છે કે શુદ્ધ નહીંમાં સ્થિત તે પુરુષો, શુદ્ધ નહીંને છોડતા નથી એનો અર્થ શું થયો? એ શુદ્ધનો જે આશ્રયભૂત તત્વ છે, શુદ્ધ નહીં સ્વરૂપ ભગવાન આત્મા, એ તરફનો ઝુકાવ એનો શું થાય છે? વધતો જાય. શરૂઆત થઈ શુદ્ધ નહીંમાં સ્થિત તે પુરુષો. આનું એક પ્રવચન સારમાં જ લગભગ દ્રષ્ટાંત આવે છે. એક વાણ હતું કિનારે, એ હતું લંગર નાખીને, ગુજરાતી કહે ને લંગર નાખીને પડ્યું. પછી એના ઓલું મોટો સડ હોય ને એના ઉપર એક પંખી બેસી ગયું. પછી નાવિક આવ્યો, લંગર છોડીને હવે ક્યાં જાય છે? મધદરિયે. પંખી તો એમના બેઠું રહ્યું, હવે એને ઉડવાનું મન થાય તો ઉડે કે ન ઉડે? ઉડે ને. પછી વિડા જ કરે, કેમ ન્યા આવે? કેમ ન્યા કેમ પાછું આવે? એવી રીતે આવી પ્રણતિને એકવાર એવો સ્વભાવનું અવલંબન મળી જવું કે ફરી ફરીને કદાચ અસ્થિરતા છે ચારિત્રનું પૂર્ણતા નથી, પણ ફરી ફરીની પૂર્ણતિ ક્યાં આવે? એ સભ આ એવી દશા કે શુદ્ધ નહીંમાં સ્થિત તે પુરુષો. એક રસ ચાખી ગયો છે ને બહારમાં હોય ને, હિંસક પ્રાણી એકવાર રસ ચાખી જાય ફરી ફરી નાખે, એમ અહીંયા તો પૂર્ણતીએ આનંદ ચાખી લીધો છે, તો હવે ઉપયોગ પણ વારંવાર. એ શુદ્ધ નહીંમાં સ્થિત તે પુરુષો હવે કહેશે સંકેલી લેશે, ઉપયોગને હવે શું કરવા માંડે છે? સંકેલવા માંડે. આપણે શું કરીએ છીએ ઉપયોગને? ના ભટકાવતા નથી, પણ દુનિયામાં રહીએ છીએ તો દુનિયાને જાણું તો જોવે ને. હવે હવે તો બધું છાપા તો બહુ લેટ કહેવાય ને, અમારે તો શું કહેવાય 24 કલાક ન્યૂઝ ચલન ચાલે ને. અરે એવી નહીં, અમારે તો શું છે મોબાઈલમાં એલર્ટ આવ્યો છે, કાંઈક પણ પ્રસંગ બને તો તરત જ એમાં અમને ન્યૂઝ. કારણ કે અમારે કોની સાથે રહેવું છે? દુનિયા સાથે કનેક્ટેડ રહેવું છે. અને અહીંયા કહે છે જ્ઞાની હવે શું કરવા માંડે છે? પોતાના ઉપયોગને સમેટતા માંડે. કારણ કે ઓલું ખાજબાનું આવે છે ને, એને ભય લાગે તેના પગ જેમ બહારમાં દેખાય તો એ કહેવા કરે છે સમેટી લે. આપણને કાંઈ ભય લાગતો નથી, ઉલટાને એમ કહે ના બહારમાં ઉલટાનું કોઈ તો, અરે તમને એટલી નથી ખબર, આમ જાણે શું છે આપણે પોતે નહીં ને સુપિરિયર થઈ ગયો હોય ને, ઓલો જાણે ખબર ડિગ્રેડ એટલે ડાઉનવર્ડ કરતા હોય. આવી તો આપણી વૃત્તિઓ છે બીજાને, બીજાને માપવામાં પણ એ બહારનો કેટલો ઉપયોગ ભટકે કામ કરે એ રીતે એને આપણે શું કરીએ છીએ? કારણ કે અંતે અભિપ્રાય અંદરમાં આપણો એવો પડ્યો છે, અને આપણી હોશિયારી માની કે મને તો બધી દુનિયાની ખબર બધી વાત તમારે. અહીંયા કહે છે તો હવે જો જ્ઞાનીએ શું કર્યું છે? શુદ્ધ નહીં માં સ્થિત તે પુરુષો બહાર નીકળતા એવા પોતાના જ્ઞાન કિરણોના સમૂહને. આવ્યું છે આ બધું નિજરાધિકારમાં આવ્યું હતું ને, મતિશ્રુત અવધિ તે બધા એ ઉપયોગના જ્ઞાન પદ પરમાર્થ છે. અને એ વાત કરીને તો 206 ગાથામાં ત્યાં સુધી લઈ લીધું ને, શું લઈ લીધું? 3 બોલ કે આવ્યા, પ્રીતિવંત બન, સંતુષ્ટ અને તૃપ્ત, 3 શબ્દ છે. એમાં એક રીતે વિચાર કરીએ તો 3માં શું આવી જાય? દર્શનના ચારિત્ર, પ્રીતિ એમાં લખ્યું છે બ્રેકેટમાં, રુચિ ને રતિ એવું શબ્દ છે ને બ્રેકેટમાં, તો એ પેલી શ્રદ્ધાની વાત હોય. અને હવે સંતુષ્ટ કે તારા જ્ઞાન સ્વભાવમાં તને હાથમાં આવે, ભલે ઉપયોગ ભટકે પણ હવે સંતોષ થશે, બીજા અધિક જાણવાની હવે અધિક આવે છે ને, અલમ ક્ષોપસમથી અધિક થા, એ જ્ઞાનમાં હવે પોતાને સંતુષ્ટ થા. અને ત્રીજું શું છે? વેદન કરીને તું એમાં સંતોષ. ચારિત્ર ધ્યાન આજ આવ્યું હતું ને, ભાવાર્થમાં ધ્યાન લીધું હતું ને એમાં, કે એ જ માં ઉપયોગને સ્થિર કરીને હવે ધ્યાન કર. અને એમાં પેલું ધર્મ ધ્યાન છે, પછી શુક્લ ધ્યાન કરીને પૂર્ણ. તો આ એક સ્ટેજ, અને આ બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ લોજિક છે. જેમાં જેને રુચિ લાગે ત્યાં શું થાય છે? એ મેળવવાનો માટેનો પ્રયત્ન કરે છે. જેને જેને રુચિ લાગી, રસ લાગ્યો, જેનો જેમ તરસ્યો પાણી, આ તરસ્યો જીવ છે એ કોને ગોતે છે? એને પેલા રુચિ કે મારે પાણી જોયું, તો પાણીનું સ્થાન ગોતે. હવે એમાં એને પહોંચી ગયો ત્યાં કોઈ પાણીનું ઝરણું મેળ્યું, અથવા ઘરમાં રહીએ તો એ પાણી આરું ગુજરાતી ત્યાં પહોંચ્યા તો શું થશે? હવે સંતુષ્ટ, હવે એ ગોતવા નહીં જાય ક્યાંય. પેલા તો તરસ લાગી, રુચિ લાગી, જરૂરિયાત લાગી તો શું છે? ગોતીએ છે. અને એ મળતા મળતા શું થાય છે? કે હજી આટા માર શું કહે, આને તો સંતુષ્ટ થઈ કે મારે આમાં. અને હવે ત્રીજું શું થશે? પાણી કાઢીને પીશે જ આ તરફથી. આચાર્ય બહુ સુંદર રીતે આખી વાત નિજરાધિકારમાં કહી, તું આ સ્ટેપમાં જાજે. આચાર્યદેવ ઘણી જગ્યાએ આવા બહુ સ્ટેપ લઈ લીધા છે, જેમ 4થી ગાથામાં ક્યાં સ્ટેપ લીધા? 3, શ્રુત, પરિચિત અને અનુભવ. આ આખી સિક્વન્સ છે આખી. આપણે આ રીતે જો કરશું તો બહુ જ પહેલું પ્રીતિ રુચિ શ્રદ્ધામાં કર, અને એનો વિષય ગોતીને જ્ઞાનમાં ગોતીને તું એમાં શું થશે? સંતુષ્ટ, કે ના મારે આ જ તત્વમાંથી મને જે જોવે છે બધું મળે છે. અને પછી એનો આગળ ત્યાં અનુભવ, અનુભવથી આગળ લઈને ધ્યાન, એ બધું કરીને શું છે? વેદન કરીને શું થશે? તૃપ્તિ કરે જે, પૂર્ણતાને પામજે, પૂર્ણ ઉપયોગથી પણ એમાં પૂર્ણ થઈ જશે. તો અહીંયા જ્ઞાનથી વાત છે કે એ પુરુષો બહાર નીકળતા એવા પોતાના જ્ઞાન કિરણોના સમૂહને, પોતાની જ્ઞાનની પણતી જે બહાર જતી હતી બહાર, હવે એને શું કરે? સમૂહને અલ્પકાળમાં સમેટીને એનો અર્થ કર્યો કર્મના નિમિત્તે પરમાજતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને હોય છે, જ્યાં સુધી ન હોય ત્યાં સુધી હજી ક્ષોપસમ હોય છે, બહિર્મ ઉપયોગ અહીંયા ઉપયોગ હવે જાય છે. પણથી તો સ્વભાવ સાથે એકત્વ થયેલી છે, પણ ઉપયોગમાં એ બારમાં જ્ઞાનની વિશેષ વ્યક્તિઓ જે બારમાં જાય છે એટલે જ્ઞાનના ક્ષોપસમ બારમાં હજી હોય. હવે એને શું કરે છે, અલ્પકાળમાં સમેટીને, અલ્પકાળ એટલે કેટલો, અસંખ્ય સમય. અહીંયા મોક્ષ માર્ગ આખો અસંખ્ય સમયનો છે, ધારાવાહી ટકે છે, તો એ અસંખ્ય સમયમાં હવે પૂરો સમેટીને અહીંયા કની વાત હવે આવી ગઈ, ઉપયોગની અંદર સમેટવાની. પણથી તો આવી ગઈ અને ઉપયોગનો સમેટવો એ ચારિત્રનો પુરુષાર્થ છે. તો એને સમેટીને તો હવે શું થાય, હવેનું ફળ શું આવ્યું, ક્યાંથી વાત શરૂ કરી હતી, શુદ્ધ નહીં, શુદ્ધ નહીં સ્થિરતા થાય છે, સ્થિરતા થતાં ઉપયોગ સમેટાઈ જાય જ્ઞાનની પણ, અને તો પૂર્ણ જ્ઞાનઘનના પુંજરૂપ એક અચળ શાંત તેજને, જો આટલા તો વિશેષણ આપ્યા, પૂર્ણ જ્ઞાનઘનના પુંજરૂપ એક અચળ શાંત તેજને, એટલે તેજ પુંજને દેખે છે. એટલે ત્યાં પણ ઉપયોગ પૂર્ણપણે સ્વભાવ જે આગળ વાત આવ્યું હતું એ પોતાનો આવ્યો હતો. સ્વભાવ કેવો આવ્યો હતો, અનાદિ નિધન જ્ઞાનમાં ધીર ને ઉદાર રહેવા, એને પોતાનો ઉપયોગ ઠરી જાય છે તો કેવળ જ્ઞાન થઈને પછી સિદ્ધ દશા થાય. આ શુદ્ધ નહીં નું ફળ રીતે દેખાડ્યું એનો વિસ્તાર.
ભગવાન